એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
ગુજરાતી નિબંધ સંપદામાં રજૂ કરીએ છીએ સુરેશ દલાલ લિખિત મુંબઈ એટલે મુંબઈ એટલે મુંબઈ. ઓડિયો પઠન મનાલી જોશી. આપણે મુંબઈને કયે ખૂણેથી જોઈશું? હકીકતમાં આખા મુંબઈને જોઈ શકીએ એવો અહીં એકે ખૂણો નથી. મુંબઈ તો ઉઘાડો બજાર છે. કોઈ શહેર આટલું વહેલું જાગતું નહીં હોય અને આટલું મોડું સૂતું નહીં હોય. મુંબઈ આપણને એ વાતની પ્રતીતિ કરાવે છે કે નગરજીવનમાં જીવનનું નહીં પણ નગરનું મહત્ત્વ હોય છે. ટ્રામના પાટા તો ક્યારનાય ઉખડી ગયા છે. ઘૂંકડ ગાયની ગતિએ ચાલતી વિક્ટોરિયા રહી છે અને ચાલવાની મજા વધારવાના ઉદ્દેશથી જ કદાચ હાથગાડીઓ પગમાં અવારનવાર અટવાય છે. આ વિક્ટોરિયા અને હાથગાડીની સામે લોખંડની ખિસકોલી જેવી અમદાવાદની રિક્ષાઓ મૂકી જોવા જેવી છે. બે માળના મકાન જેવી નંબરધારી બસો અને ડ્રાઈવરના મિજાજ અને મીટર પર ચાલતી ટેક્સીઓથી આખું નગર ખખડે છે. એરપોર્ટ પર તો કામધેનુનું ધણ પડ્યું હોય એમ કેટલી કાર પડી હોય છે. માણસની ચાલ પણ એરપોર્ટ પર બદલાઈ જતી હોય છે. પરદેશ જનારાઓની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે હવે સ્વદેશમાં રહેનારાઓના ફોટા છાપામાં છાપવાનો વખત આવે તો નવાઈ નહીં. પાર્કિંગ પ્લેસમાં આળસુની અદાથી પડેલી ગાડીઓને જોઈએ તો પણ મુંબઈના વૈભવનો ખ્યાલ આવે. ઝૂંપડપટ્ટીઓ અને ચાલીઓ તો મુંબઈના વૈભવને ઉપસવા માટે હોય જેમ કરુણને ઉપસવા માટે હાસ્યની જરૂર હોય એમ લાગે. મુંબઈના પરાના કેટલા રસ્તાઓ રેઇનકોટ પહેરેલી છોકરીઓ જેવા એક સરખા જ લાગશે. પરાની ગાડીમાં માણસ લટકીને ટકી રહે છે. પત્તાની રમત અને ભજન મંડળી પરથી પણ લોકલ ઓળખાઈ જાય છે. ઊભા રહેવાની જગ્યા ના હોય તો પણ માણસ હાથ પહોળા કરીને છાપું વાંચવામાં પાવરતું થઈ ગયો છે. સિનેમાના ગીતો એ કોલેજનોનો જ ઇજારો નથી પણ મુંબઈના ભિખારીઓ પણ પોતાની બાપી કી મિલકત હોય એમ ગાતા હોય છે. પીપરમીટવાળા ખાસ લઈમાં લલકારીને પીપરમીટ વેચતા રહે છે. છાપાવાળા, ફુગ્ગાવાળા અને બેસુમાર ગર્દી તથા ઘોંઘાટથી મુંબઈ ઘેરાયેલું છે. ઘોંઘાટમાં જ આનંદ આવે એવી અહીં માન્યતા છે. શરદ પૂનમે ખુદ ચાંદને પણ આકાશમાંથી ચાલી જવાનું મન થાય એટલી હદે ટ્રક ભરેલા પીપુડા વાગતા હોય છે. અર્જુનને કુરુક્ષેત્ર જોતા હોય જેવો ભય થયો હતો એવો ભય સૌ કોઈને પ્રથમવાર મુંબઈ જોતા થાય. પણ જેમ જેમ મુંબઈનું વિશ્વરૂપ દર્શન થતું જાય તેમ તેમ ભયમાં વિસ્મય અને અહોભાવ ઘૂંટાતા જાય. યુરોપના કવિ એરિક કેસનરે નગર સંસ્કૃતિ માટે જે કહ્યું છે તે મુંબઈને આબેહૂબ લાગુ પડે છે. વેપારીઓ સોદા કરે છે, પૈસો જાણે એના પર ફરજ લાદી હોય એ રીતે ફરતો ફરે છે. કારખાના ઊભા થાય છે અને ભાંગી પડે છે. દુનિયા ફરતી રહે છે, આપણે પણ સાથે સાથે ફરીએ છીએ એટલે એ ફેરફારને જોઈ શકતા નથી. પાર્કે પૈસે બેંક બુલ બોલે છે અને બેલેન્સ શીટ મૂંગા રહે છે. મુંબઈના પ્રત્યેક લતાને પ્રત્યેક સમય પૂરતું વ્યક્તિત્વ હોય છે. સોમથી શનિવાર સુધી ફાઉન્ટનનું વ્યક્તિત્વ જુઓ, એક ક્ષણે એમ જ થાય કે આખી વસ્તી ઠલવાઈને અહીં જ પડી છે. આટલા બધા માણસો અને આટલા બધા વાહનો રાત પડતા ક્યાં અલોપ થઈ જતા હશે? રવિવારે તો ફાઉન્ટનની ગલીઓ કોઈ ત્યક્તા જેવી લાગે છે. તમારી સંકલ્પ શક્તિ કેટલી છે એનો ખ્યાલ મેળવવો હોય તો ક્રાફર્ડ માર્કેટ પાસેથી પસાર થાઓ. ખરીદી ન કરવાના સંકલ્પોને ઓગાળવાની શક્તિ ત્યાંના વાતાવરણમાં છે. કાલબાદેવી પર તો પુસ્તકો, ચશ્માની દુકાનો, પાનની દુકાનની ચાડી ખાતા અરીસાઓ, નાની મોટી હોટલો, આ બધાનું કોકટેલ છે. વોશબેસિન પાસે લટકતા ટૂથબ્રશોએ દાંતણને લગભગ દેશવટો દીધો હોવા છતાં દાંતણનો મહિમા છેક ભૂસાઈ નથી ગયો એનો ખ્યાલ સૌથી વિશેષ ભૂલેશ્વરમાં આવે. રાઈટ એંગલ પર ધોતિયાનો છેડો ઊંચો કરીને દોડતા સજ્જનોને તમે ભૂલેશ્વરમાં જોઈ શકશો. ભૂલેશ્વરમાં ભગવાન અને માણસ બંનેની હકડે ઠઠ ભીડ હોય છે. સારું ડ્રાઇવિંગ કરવાનો મનમાં ફાંકો અને ફિશિયારી રાખતા હોય એવા સારથીઓને ભૂલેશ્વરમાં મૂકી દેવા જોઈએ. મુંબઈની ભૂગોળ એવી છે કે એમાં જાણે ભૂ પણ નથી અને ગોળનું ગળપણ પણ નથી, અને છતાં મુંબઈ છોડવું કોઈને ગમતું નથી. પ્રત્યેક વ્યક્તિ છેવટે એવો એકરાર કરશે કે હું મુંબઈને ખૂબ ધિક્કારું છું કારણ કે હું મુંબઈને ખૂબ ચાહું છું. આ વિરોધો અને વિરોધાભાસ એટલે તો મુંબઈ અને મુંબઈના માણસો. અકસ્માત ન થયો હોય એવો એકે અકસ્માત મુંબઈમાં હજી સુધી કદાચ ક્યારેય નહીં થયો હોય. મુંબઈના માણસોની જેમ મુંબઈના વરસાદનું પણ ઠેકાણું નથી. ઓચિંતા બંધાતા અને ઝડપથી વિકસતા તથા અચાનક તૂટી જતા સંબંધની જેમ મુંબઈનું વરસાદ સંબંધ બાંધે છે પણ ખરો, અને પછી છત્રી લઈને નીકળીએ ત્યારે એ સાવ કોરો ધાકોર થઈ જાય છે. હાથમાં મરેલા ઉંદર જેવા પોર્ટફોલિયો સાથે દોડતા માણસનું દૃશ્ય જોવા જેવું છે. આ દૃશ્ય ક્યારેય અદૃશ્ય થવાનું નથી, એટલે જ્યારે ફુરસદ મળે ત્યારે જોઈ શકશો. પણ અહીં કોઈને ફુરસદ મળતી નથી. મુંબઈમાં માણસને ટાઈમ નથી એટલું કહેવાનો પણ ટાઈમ નથી, અને છતાંય પોતાને કયું કામ છે એનો સ્પષ્ટ ખુલાસો પણ બહુ ઓછી વ્યક્તિઓ પાસે હશે. હેન્ડો અને હાલો બોલતા માણસોના બાળકો જેક એન્ડ જીલ વેન્ટ અપ ધ હિલનું ગીત ગાય છે, અને ઓળખીતા પાળખીતા આવે ત્યારે ગાવા માટે તૈયાર ન હોય તો પણ ફરજિયાત રીતે આ કવિતા બાળકો પાસે અભિનય સાથે ગવડાવવામાં આવે છે. ઘરે ઘરે ગેસ આવવાને કારણે મધ્યમ વર્ગ સુધીની પ્રજાના સંતાનોને સગડી કે ચૂલો એટલે શું તેનો ખ્યાલ આપવો પણ મુશ્કેલ છે. ફોન, ડાયરેક્ટ ડાયલિંગ, ટ્રાન્ઝિસ્ટર, ટેપ રેકોર્ડર, ટીવી અને નવી મોડેલની ગાડીની વાત કરતી વખતે વાત કરનારા ચહેરાને એક જુદો જ મેકઅપ મળે છે. ટાઈટ પેન્ટ, લૂઝ શર્ટ અને મિનિસ્કર્ટ તથા લુંગીનું આ શહેર છે. અહીં સાંજે ધાર્મિક પ્રવચનો પણ ચાલે છે, અને સાંજ ઢળ્યા પછી નાઇટ ક્લબો. નાઇટ ક્લબનો માણસ પ્રવચનમાં પણ મળે છે, અને ખુદ ધાર્મિક પ્રવચનકાર પણ નાઇટ ક્લબમાં મળી જાય તો એને જીવનની સ્વાભાવિકતા તરીકે સ્વીકારી લેવાની આપણી તૈયારી હોવી જોઈએ. જ્ઞાત ભૂસાતી જાય છે અને જાત જાતની ક્લબની નાતા વિનાની નવી નાત ઊભી થાય છે. મુંબઈ બધું જ ખાય છે, માણસ અને પૈસો એનો મુખ્ય ખોરાક છે. બાકી ભેળપૂરી, ઇડલી, ઢોસા, વેજ અને નોનવેજ સુધી એનું મેનુ વિસ્તરે છે. ડ્રિંક્સની પાર્ટીઓમાં સુરાપાન કરતા દેવોની જેમ લાહવો લૂંટાય છે. ભરેલી બોટલોની પાસે ખાલી ગ્લાસ જેવો માણસ, અને આખો દેશ પડ્યો છે. મંદિર, મસ્જિદ, દેવળ, દેરાસર, અપાસરા અને અગિયારીનું સ્થાન હોટેલ્સ, બેંક્સ, કોલેજ અને થિયેટર્સ લેતા જાય છે. હોટેલ્સ ગ્રેડ્સ નક્કી થયા છે, પણ માણસોના ગ્રેડ્સ નક્કી કરી શકાતા નથી. સ્કોર પૂછવો એ અહીંનો વ્યવહાર અને તહેવાર છે. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ એ વાતના મુખ્ય વિષયો છે. એન્ટિક્સને એકઠા કરવા, આર્ટ ગેલેરીમાં નિયમિત જવું, હાથમાં ગાડીની ચાવી રમાડતા ઉસ્તાદી સંગીતમાં હાજરી પુરાવવી એ સુધરેલા દેખાવા માટે અનિવાર્ય છે. શાસ્ત્રીય સંગીતને સમજ વિના સાંભળનાર એક વ્યક્તિ સવારના પહોરમાં દિલથી ડોલતી હતી. એમને એમ કે રેડિયો પર કોઈક ઉસ્તાદનું ગળું રેલાતું હશે. પાછળથી ખબર પડી કે પાડોશી કોગળો કરતા હતા. રાતોરાત પૈસાદાર થયેલા માણસો ગર્ભ શ્રીમંતો રહે એ વિસ્તારોમાં રહેવા જાય છે. દેશી હાર્મોનિયમ પર વિલાયતી સંગીત અહીં વાગતું હોય છે, અને છોકરાના બાળો ત્યાં ઇન્ટરનેશનલ ફ્લેગ્સ હોય એમ બહાર સુકાતા હોય છે. રેસકોર્સ અને રાણીબાગ બંને તુલા રાશિના છે, અને છતાં રાણીબાગના પ્રાણીઓ પણ શરીરને સપ્રમાણ જાળવી શક્યા નથી. રેસકોર્સ પર તો માણસો પાસે સમતુલા સિવાયનું બધું જ હોય છે. સરઘસ અને સરકસ સાથે મુંબઈને લોહીની સગાઈ છે, અને હડતાલ એ મુંબઈનો તાલ છે. મુંબઈનો ટ્રાફિક, એના સિગ્નલો અને પોલીસો, આ બધું જોઈને એલિયટની પંક્તિ યાદ આવે. અ થાઉઝન્ડ પોલીસમેન ડાયરેક્ટિંગ ધ ટ્રાફિક કે નોટ ટેલ યુ વાય યુ કમ ઓર વેર યુ ગો. મુંબઈને કઈ ખૂણેથી જોઈશું? મને લાગે છે કે મરાઠી ભાષાના કવિ સદાનંદ રેગેની કવિતાના ખૂણેથી મુંબઈ જોવા જેવું છે. અહીંયા ગુલમહોર યોગ્ય કાળે ફૂટે, બાજુમાં જ વહેતી હોય છે ઠંડા પાણીની કટર. અહીંયા કેશિયો પર ધમધમતી હળદ, છાંયડે આવે ફક્ત ભેળપુરી વાળા. અહીંયા આંબો મોહરે નવવધુ જેવો, લગ્નમાં આવે આંધળા ભિખારીઓનું ટોળું. અહીંયા પીપળો થઈ થઈ નાચતો હોય છે, પગમાં તેના હોય છે કોયલું ઈંડું. અહીંની સવાર ઉઠે છે 9:55ની વાટ જોતા. અહીંની બપોર ડબ્બાનું એઠું જૂઠું ખાય છે. અહીં થાય સંધ્યાકાળ, પણ નહીં સાંધ્ય દીપની વેડ. અહીં હોય છે રાત્રિએ ફોરસ રોડ પર વરઘોડિયાનું સંગીત. અહીંયા સૂર્ય ભાગે, અહીંયા ચંદ્ર શર્મિંદો. અહીંના નક્ષત્રોમાં નિયમિત દારૂભઠ્ઠીની દુર્ગંધ. અહીંયા હોય છે આંખ મિચકારાના ખાબોચિયા. અહીંના કૂતાઓનું હનીમૂન બારે માસ. મુંબઈ જેવું વિશાળ શહેર, એમાં ભરચક લતાઓ, એમાં એક નાનકડી સાંકડી ગલી, એમાં એક ચાર મજલાનું મકાન, મકાનની લગોલગ લગ્નની વાડી, વાડીમાં પીપળાનું ઝાડ, પીપળાના ઝાડમાં ભેરવાયેલા ફાટેલા પતંગો અને ચાર માળના મકાનમાં રહેતા માણસોને બબ્બે ઓરડીઓમાં સચવાયેલો સંસાર. મકાનને દાદરે બેસી વાડીમાં ઘણીવાર જોયા કર્યું છે. લગ્નની મોસમમાં દરરોજ નવો માંડવો અને નવા વરરાજા. સવારના પોરથી વાતાવરણમાં શાડી સેલાના રંગ, ધોતિયું, કફની, સફેદ ટોપી અને સફેદ ચંપલ, પરણનાર કે પરણનારના ખૂબ નજીકના સગા વસ્ત્રો પરથી ઓળખાઈ જાય. વાજાવાળાઓ, લાઉડ સ્પીકર, વરઘોડો આવે ત્યારે મુકાતી લગભગ એક જ રેકોર્ડ, ઘોંઘટ કે પલખોલ રે તો હે પિયા મિલેંગે. પછી રાતનો સમય, બત્તીઓ અને પછી કન્યા વિદાય, આંસુઓ, શિખામણો, શણગારેલી મોટર અને આમ ને આમ સંસારની શરૂઆત, ફ્લેટમાં કે ઓરડીમાં. વાડીમાં પીપળો એમને એમ ઊભો છે. કેટલાય લગ્ન, જમણ, રિસેપ્શન, વાદવિવાદ, નાના મોટા ઝઘડા, સામસામા વ્યવહાર, દંભ, માણસના નાના મન, એની ઈર્ષાઓ, એની પ્રદર્શન વૃત્તિ, મોટાઈના ખોટા ખ્યાલ, રોશની અને એ પછીનો અંધકાર, ધામધૂમ અને એ પછીનો સુનકાર. ચાર માળના મકાનના પગથિયે પગથિયે શૈશવે કૂદકા ભૂસકા માર્યા છે, કિશોરાવસ્થાએ તંબુ તાણ્યા છે. પ્રત્યેક ઓરડીનો જુદો જુદો સંસાર જોવા મળ્યો છે, તો આખા માળાનું સામૂહિક જીવન પણ જાણવા મળ્યું છે. દાદરાની વચ્ચેની જગામાં છૂટક કામ કરતા ઘાટીઓ પણ પોતાના એશારામની પડોને પાન તમાકુથી લાલમ લાલ કરી મૂકતા કે બીડીના ઠૂંઠાથી તેજલી કરતા જોયા છે. પ્રત્યેક ઓરડીનું વ્યક્તિત્વ જુદું, બહારથી બધી જ સમાન લાગે, એ તો માત્ર આભાસ. કોઈકને ઘરે આંગણે તોરણ લટકે, તોરણના પોપટ બોલકા લાગે અને ઓરડીના માણસો મૂંગા. કોઈકે તોરણમાં વેલકમ શબ્દોને ગૂંથ્યા હોય પણ પોતે જ બહારને બહાર હોય. કોઈકના બારણા બારંડા જ હોય. ઉંબરા તો પ્રત્યેક ઓરડીના પૂજાય. સામેના પીપળાને કંકુના છાંટા તો નિયમિત મળે. દિવાળીમાં સાથે તો પ્રત્યેક આંગણે હોય જ. અને જો ભૂલે ચૂકે, અડોશ પડોશમાં કોઈકના મન ઊંચા થયા હોય અને થોડાક સમય માટે બોલવા વ્યવહાર ન રહ્યો હોય, તો દિવાળી ટાણે ફાફડા, ગોવાપુરી, ઘારી, ઘૂઘરા એ બધું એકમેકના ઘરે ઢંકાય એમ પાછો વાણી વ્યવહાર શરૂ થાય. મોટાઓની તકરાર ખાસ ન હોય પણ સીદીબાઈને સિદકા વાલા એમ છોકરાઓની બાબતમાંથી જ કંઈક ચકમક જરે. ઉપલા મજલા પર રહેનારાઓને નીચલા મજલાવાળા પ્રત્યે એક સામાન્ય ફરિયાદ રહે. પાણીનો ધોધ છૂટો મૂકે એટલે ઉપર પાણી ચડતા વાર લાગે. પાણી ચડે કે ન ચડે, સ્ત્રીઓનું મોઢું ચડેલું રહે. અને અમુક સમયે તો યુદ્ધ જેવી કટોકટી ઊભી થાય. છાપા પણ દરેક ઓરડીમાં ન આવે. આમ એકમેકના ઘરે આવવા જવાનો કે લેવડ દેવડનો વ્યવહાર સવારથી શરૂ થાય. કોઈકને લેવામાં કે આપવામાં શરમ સંકોચ નહીં. કોથમીર, લીંબુ કે લીમડાથી માંડીને એકાદ વાટકી ઘી તેલની પણ લેવડ દેવડ થાય. પણ એનો એક મલાજો રહે. કેટલીક લીધેલ વસ્તુઓ એ જ માપમાં પાછી વાળવામાં આવે. ઉદાર સમજણના ધોરણે સામૂહિક જીવનની કળા ઘણી વાર મુંબઈના આવા માળાઓમાં જોવા મળે. હવે તો રેડિયો ઓરડી ઓરડી આવી ગયો હશે, પણ પહેલાં તો જો એકાદ ઓરડીમાં રેડિયો આવે તો જાણે કે છોકરો જન્મ્યો હોય એમ આસપાસના પડોશીઓ હરક કરી જતા, તો કોઈ વળી કહેતું કે ક્યાંક તડાકો પડ્યો હશે. બાકી નોકરું કરનારને ત્યાં એમ ઓચિંતો રેડિયો ક્યાંથી? પ્રત્યેક પડોશીની આંખમાં બાયનોક્યુલરના કાચ હોય જ. કોને ત્યાં કોણ આવ્યું, કેમ આવ્યું, ક્યારે આવ્યું, આવનાર વ્યક્તિ કેટલા કલાક બેઠી, એનો બધો જ હિસાબ અત્યારે રાજકારણમાં જેમ એક દેશ બીજા દેશની હિલચાલની ચોકી કરે છે એમ કર્યા કરે. વેકેશનમાં તો આખો માળો માળાના છોકરાઓનો થઈ જાય. દાદરના કઠડા પર લસરવાથી માંડીને બધી જ રમતો અને મસ્તી તોફાનો આરંભાઈ જાય. કોઈકના ઘરના આંગણા બહારથી બંધ કરી દેવામાં આવે. અંદર પૂરાઈ જનાર વ્યક્તિ બૂમા બૂમ કરી મૂકે ત્યારે નિર્દોષ ભાવે જાણે કશું જ ન બન્યું હોય એમ આંગણા ખુલે. લખોટી, કોડી, પત્તા, કેરમ બોર્ડની મોસમો આવે ને જાય. હારનાર જીવ પણ મોટપણમાં બને છે એમ મારામારી પર આવી જાય. પછી થોડીક જીભાજોડી, થોડીક હાથ ચાલાકી, ફરી પાછી સંધિ. ઠાકોરનો ખટમીઠા સોપતીઓ શબ્દપ્રયોગ જ એટલા માટે જ કદાચ બહુ ગમી જાય એવો છે. કોઈકને ઘરે ઠાકોરજીની રાજસેવા જેવું હોય તો એનો પ્રસાદ આખા માળાને વાર તહેવારે મળે. કોઈક નવરાત્રિના ગરબા ગવડાવે તો એની લાહણી માળાને ઘરદીઠ મળે. કોઈકને ત્યાં ઘરનો માણસ રોજના સમય કરતાં ક્યારેક અતિશય મોડા સુધી ન આવ્યો હોય તો આખો માળો ચિંતા કરે. ક્યાંક અકસ્માત તો નહીં થયો હોય ને, તો કોઈ કહે કે ના, શેઠના કામે ક્યાંક જવું પડ્યું હશે, આખરે નોકરી છે, કંઈ ના પડાય છે, એમ કહી કોઈ ચિંતાને ઓછી કરવાના પ્રયત્નો કરે. આ તો મુંબઈનો માળો આપણે ઉપર ઉપરથી જોયો. અંગત અને બિનઅંગતનો અહીં સમન્વય થયો હોય છે, કશું ખાનગી રહેતું નથી. પ્રત્યેક માળામાં એક વ્યક્તિ તો એવી હોય છે જે માળાના છાપાની ગરજ સારે. અને ઓરડીમાં તો જોવા જેવું ખાસ છે પણ નહીં. ભાંગ્યા તૂટ્યા ફર્નિચરની વચ્ચે માણસને તૂટ્યું વાળીને સૂવું પડે છે. લંબાવીને સૂવા માટેનો અવકાશ ઈશ્વર આપે છે ત્યારે કદાચ શ્વાસ હોતા નથી. સામૂહિક જીવનની નાનકડી વિદ્યાપીઠ જેવો મુંબઈનો માળો છે.